મૂળાધાર ચક્ર સ્થાન યોનિ ગુદાની પાસે વર્ણલાલ લોક ભૂલોક દલોના અક્ષરો બમ સમ શમ સન તત્વ પૃથ્વી તત્વબીજ લ વાહન ઐરાવત હાથી ગુણ ગંધ દેવ બ્રહ્મા દેવશક્તિ ડાકિની યંત્ર ચતુષ્કોણ જ્ઞાનેન્દ્રિય નાસિકા કર્મેન્દ્રિય ગુદા ધ્યાનનું ફળ વક્તાપણું મનુષ્યોમાં શ્રેષ્ઠતા સર્વ વિદ્યા વિનોદ આરોગ્ય આનંદમય ચિત્ત કાવ્ય અને લેખનનું સામર્થ્ય સર્વાધિષ્ઠાન ચક્ર સ્થાન પેઢું શસ્વનની સામે દ લ છ વર્ણ સિંદુરિયો લોક ભુવ દલોના અક્ષરો બમ મમ રમ લમ તત્વ જળ તત્વ બીજ બમ બીજનું વાહન મગર ગુણ રસ દેવ વિષ્ણુદેવ શક્તિ ડાકિની યંત્ર ચંદ્રાકાર જ્ઞાનેન્દ્રિય રસાના કર્મેન્દ્રિય લિંગ ધ્યાનનું ફળ અહંકાર આદિ વિકારોનો નાશ શ્રેષ્ઠ યોગ મોહનિવૃત્તિ રચના શક્તિ મણિપર ચક્ર સ્થાન નાભિ દસ દસ વર્ણાનીલ લોક સ્વ દલોના અક્ષરો ઢમ ઠમ ધમ પમ ફમ તત્વ બીજ રમ બીજનું વાહન ઘેટુ ગુણ રૂપ દેવ વૃદ્ધ રુદ્ર દેવશક્તિ સાકિની યંત્ર ત્રિકોણ જ્ઞાનેન્દ્રિય ચક્ષુ કર્મેન્દ્રિય ચરણ ધ્યાનનું ફળ સંહાર અને પાલનનું સામર્થ્ય વચન સિદ્ધિ અનાહત ચક્ર સ્થાન હૃદય દલ બાર વર્ણ લાલ લોક મહ દલોના અક્ષરો કમ ખમ ગમ ધમ ડમ ચમ છમ જમ ઝમ ટમ ઠમ તત્વ વાયુ દેવશક્તિ શાકિની યંત્ર ષષ્ઠકોણ જ્ઞાનેન્દ્રિય ત્વચા કર્મેન્દ્રિય હાથ ફર સ્વામીતત્વ યોગ સિદ્ધિ જ્ઞાન જાગૃતિ ઇન્દ્રિય વિજય પરકાયા પ્રવેશ વિશુદ્ધ દાખ્ય ચક્ર સ્થાન કંઠ દલ સોર વર્ણ ધૂમ્ર લોકજન દલોના અક્ષરો અમ થી માંડીને અહ સુધીના સોર અક્ષરો તત્વ આકાશ તત્વબીજ હમ વાહનાથી ગુણ શબ્દ દેવ પંચમુખી સદાશિવ દેવશક્તિ સાકિની યંત્ર શૂન્ય ગોરાકાર જ્ઞાનેન્દ્રિય કાન કર્મેન્દ્રિય વાણી ધ્યાન ફર ચિત્ત શાંતિ ત્રિકાર દર્શિત્વ દીર્ઘ જીવન તેજસ્વીતા સર્વહિત પરાયણતા આજ્ઞાચક્ર સ્થાન ભૂમધ્ય દલ બે વર્ણ ધરો દલોના અક્ષરો હમ ક્ષમ તત્વ મહ તત્વબીજ ઓમ બીજનું દેવ વાહન નાદ જ્યોતિલિંગ દેવશક્તિ હાકિની યંત્રલિંગાકાર લોક તપ ધ્યાન પર સ્વાર્થ સાધન છ ચક્રોમાં ઉપરોક્ત છ ચક્રો આવી જાય છે પરંતુ સહસ્ર કમર યા સહસ્ત્રદળને પણ કેટલાક સાતમું શૂન્ય ચક્ર માને છે એનું વર્ણન નીચે આપવામાં આવે છે શૂન્ય ચક્ર સ્થાન મસ્તક દલ સહસ્ત્ર દલોના અક્ષરો અમ તીક્ષમ સુધીની પુનરાવૃત્તિઓ લોક સત્ય તત્વ તત્વોથી અતીત બીજ તત્વ નિસર્ગ બીજનું વાહન બિંદુ દેવ પરબ્રહ્મા देवशक्ती महाशक्ती यंत्र पुंद्रचंद्रवत प्रकाश निराकार ध्याननुपार भक्ती अमरता समाधी समस्त सिद्धि रिद्धि योनु आत्मा आवी जवू। वाचको जाने छे के कुंडलिनी शक्तिनो स्त्रोत छे ए आपना शरीरनो सौथी नजीकनो फुल्लिंग छे एमा बीज रूपे एटली रहस्यमय शक्तिओ रहेली छे जेनी कल्पना पण करी शकाती नथी। कुंडलिनी शक्तिना आ छ केन्द्रोमां એ ચક્રોમાં પણ એનો પૂરતો પ્રકાશ છે। જેમ સૌરમંડળમાં નવ ગ્રહો છે તેમ સૂર્ય એનું કેન્દ્ર છે અને ચંદ્રમાં મંગળ આદિનો એની સાથે સંબંધ હોવાથી એની પરિક્રમા કરે છે। તે બધા સૂર્યના ઉષ્મા આકર્ષણ વિલાઈની આદિ શક્તિઓથી પ્રભાવિત અને ઓતપ્રોત રહે છે। એવી જ રીતે કુંડલીની શક્તિઓ ચક્રોમાં પ્રસારિત થતી રહે। એક મોટી તિજોરીમાં જેમ નાના નાના ખાના હોય છે જેમ મધપૂડામાં નાના નાના અનેક છિદ્રો હોય છે અને તેમાં થોડું થોડું મધ ભરેલું હોય છે તેમ કુંડલીની શક્તિનો પ્રકાશ ચક્રોમાં પણ હોય છે। ચક્રોના જાગરણની સાથે જ એમાં રહેલી અનેક રહસ્યમય શક્તિઓ પણ જાગી ઉઠે છે। એ શક્તિઓ આપણનો આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે। ષષ્ઠ ચક્રો વિધાન ષષ્ઠ ચક્રોનું વેદન કરતાં કરતાં કુંડલીની સુધી પહોંચવું અને એને જાગૃત કરીને આત્મ ઉન્નતિના માર્ગે લગાવી દેવું એક મહાવિજ્ઞાન છે। એવું જ મહાવિજ્ઞાન જેવું કે પરમાણુ બોમ્બનું નિર્માણ અને તેને વિસ્ફોટ કરવો એક અત્યંત જવાબદારી ભરેલું કાર્ય છે। કેવળ પુસ્તક વાંચીને પોતે જ એનો આરંભ કરી દેવો ન જોઈએ, એ માટે પણ કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવવું જોઈએ। ચક્રનું વેદન ધ્યાન શક્તિથી કરવામાં આવે છે। એ તો બધા જાણે છે કે આપણું મગજ એક વીજળીઘર છે અને એ વીજળીઘરની મુખ્ય ધારાનું નામ મન છે। મનની ગતિ ચંચલ અને બહુમુખી હોય છે, એ હરઘડી ચંચલતામાં મગ્ન અને નાચકૂદ કરતું રહે છે। એ ઉથલ પાથલને લીધે એ વિદ્યુત પુંજનું એક સ્થાને કેન્દ્રીકરણ નથી થતું કે જેથી કંઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપાદન થાય। એ અભાવથી જીવન અસ્તવ્યસ્ત થઈને નકામું થઈ જાય છે। જ્યારે એ શક્તિનું એકત્રીકરણ થઈ જાય છે ને એને એક સ્થાને સંચિત કરવામાં આવે છે ત્યારે બિલોરી કાચથી સૂર્ય કિરણો દ્વારા અગ્નિ પેદા થાય છે તેમ ધ્યાન એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે જેના દ્વારા મનની વેરાયેલી બહુમુખી શક્તિઓ એક સ્થાને એકત્રિત થઈને કાર્ય કરવા લાગી જાય છે। પરિણામે ત્યાં આ સાધારણ શક્તિનો સ્ત્રોત પ્રવાહિત થઈ જાય છે। ધ્યાન ષષ્ઠ ચક્રોની કેન્દ્રીભૂત આ વીજળીથી સાધક ષષ્ઠ ચક્રોનું વેદન કરી શકે છે। ષષ્ઠ ચક્ર વેદનની સાધના કરવા માટે અનેક ગ્રંથોમાં અનેક માર્ગ બતાવવામાં આવ્યા છે। એ પ્રકારે ગુરુ પરંપરાથી ચાલી આવેલી સાધનાઓ પણ વિવિધ પ્રકારની છે। એ બધા માર્ગોથી ઉદ્દેશની પૂર્તિ થઈ શકે છે, સફળતા મળી શકે છે, પરંતુ તેની શરત એ છે કે એ પૂર્ણ વિશ્વાસ નિષ્ઠા અને ઉચિત પથ પ્રદર્શકની સૂચના સલાહ પ્રમાણે કરવું જોઈએ। અન્ય સાધનાઓની ચર્ચા અને તુલના કરીને એની આલોચના પ્રત્યાલોચના અમે અહીં કરતા નથી। અહીં તો આપણે એક એવી સુલભ સાધના વાચકો આગળ રજૂ કરીએ છીએ કે જે દ્વારા ગાયત્રી શક્તિથી ષષ્ઠ ચક્રોનું જાગરણ ભારે સુવિધાપૂર્વક થઈ શકે છે। અને બીજી સાધનાઓમાં આવનાર અસાધારણ મુશ્કેલીઓ અને ખતરાઓમાંથી બચી જવાય છે. સવારે શુદ્ધ અને સ્વસ્થ તથા સાવધાન થઈને પદ્માસન વારીને બેસવું અગાઉ વર્ણવેલી બ્રહ્મ સંધ્યાના આરંભિક પંચકોષની ક્રિયા કરવી, આસન, શિખાબંધન, પ્રાણાયામ, અર્ધમર્ષણ અને ન્યાસ કર્યા પછી ગાયત્રીના 108 મંત્રોથી મારા કરવી, બ્રહ્મ સંધ્યા કર્યા પછી મસ્તકના મધ્ય ભાગની ત્રિકુટીમાં એક કાનથી બીજા કાન સુધી રેખા દોરવામાં આવે અને બંને બ્રહ્મરૂના મધ્યમાંથી મસ્તકના મધ્ય ભાગ સુધી બીજી રેખા દોરવામાં આવે અને જ્યાં એ બંનેનું મિલન થાય તે જગ્યાને ત્રિકુટી કહેવામાં આવે છે. તેમાં વેદમાતા ગાયત્રીના જ્યોતિ સ્વરૂપ ધ્યાન કરવું જોઈએ. મનને એ જ્યોતિ લિંગના મધ્યમાં એ પ્રકારે અવસ્થિત કરવું જેમ લુહાર પોતાના લોખંડને તપાવવા ભઠ્ઠીમાં નાખી દે છે અને જ્યારે તે લાલ થઈ જાય ત્યારે એને બહાર કાઢે છે અને ટીપીને જોઈતી વસ્તુ બનાવે છે. ત્રિકુટી સ્થિત ગાયત્રી જ્યોતિમાં મનને થોડી વાર સુધી અવસ્થિત રાખવાથી મન પોતે પણ તેજ સ્વરૂપ થઈ જાય છે. ત્યારે એને આજ્ઞાચક્રમાં સ્થાનમાં લાવવું જોઈએ. બ્રહ્મનાડી મેરુદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને સહસ્ત્રદળ સુધી ગઈ છે. એ બ્રહ્મનાડીની પોલીનરીમાં દીપ્તિમાં મનને પ્રવેશ કરાવીને આજ્ઞાચક્રમાં લઈ જવામાં આવે છે. મનને ત્યાં સ્થિર કરવાથી ચક્રના લક્ષણોમાં વર્ણવ્યા મુજબ બધા અનુભવો થાય છે. મનને ચક્રના દળોનો, અક્ષરોનો, તત્વનો, બીજનો, દિવ્ય શક્તિનો, યંત્રનો, લોકનો, વાહનનો, ગુણનો, રંગનો અનુભવ થાય છે. શરૂઆતમાં બહુ જ અધૂરા અનુભવો થાય છે. ચક્રમાં કેટલાક લક્ષણો સ્પષ્ટ, કેટલાક અસ્પષ્ટ અને કેટલાક વિકૃત જોવામાં આવે છે. ધીરે ધીરે તે વધારે સ્પષ્ટ થતા જાય છે. કદી કદી કોઈ વ્યક્તિઓમાં ચક્રોમાં કંઈ લક્ષણ ભેદ પણ નજરે પડે છે. એને પોતાની અંદરના ચક્રની આકૃતિનો અનુભવ થાય છે. સ્વસ્થ ચિત્તથી સાવધાન થઈને એક માસ સુધી એકની એક સાધના કરવાથી તે પ્રસ્ફુટિત થઈ જાય છે. ધ્યાનમાં એના લક્ષણો વધુ સ્પષ્ટ થવા માંડે છે અને ચક્રના સ્થાન પર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં અચાનક કંપન, રોમાંચ, પ્રસ્ફુરણ, ઉત્તેજના, ખુજલી જેવા અનુભવો થાય છે. ચક્રોના જાગરણના એ લક્ષણો છે. એક માસમાં અગર એથી વધતા ઓછા વખતમાં આ પ્રકારના ચિહ્નો પ્રગટ થવા લાગે, ધ્યાનમાં ચક્રનું રૂપ સ્પષ્ટ થવા લાગે ત્યારે એનાથી આગળ વધીને એનાથી નીચેના બીજા ચક્રમાં પ્રવેશ કરવો જોઈએ. વિધિ એ જ છે, માર્ગ એ જ છે. ગાયત્રી જ્યોતિના મનને તપાવીને બ્રહ્મનાડીમાં પ્રવેશ કરવો અને એમાંથી પહેલા ચક્રમાં જવું, એ પ્રકારે પ્રત્યેક ચક્રમાં લગભગ એક માસનો સમય લાગે છે. જ્યારે સાધના પાકી જાય છે ત્યારે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સાધના કાચી હોય છે ત્યાં સુધી દ્વાર બંધ હોય છે. સાધકનું મન આગળ ચાલવા માંગે તો પણ બહારનું મળતું નથી અને એ ચક્રની તંતુજાનની ભૂલભુલામણીમાં અટવાયા કરે છે. જ્યારે સાધના લાંબા સમય સુધી પાકતી નથી અને સાધકને આગળનો માર્ગ મળતો નથી ત્યારે એને અનુભવી ગુરુની સહાયની જરૂર પડે છે અને તે જે ઉપાય બતાવે તે પ્રમાણે ચાલવું પડે છે. આ પ્રકારે ધીરે ધીરે ક્રમશઃ 6 ચક્રો પાર કરીને સાધક મૂળધારામાં સ્થિતિ કુંડલીની સુધી પહોંચે છે અને ત્યાં એ જ્વાલામુખી, કરાલ સ્વરૂપ, મહાશક્તિ, સર્પિણીના વિકરાલ સ્વરૂપનું દર્શન કરે છે. મહાકાલીનું પ્રચંડ સ્વરૂપ અહીં નજરે પડે છે. કેટલાક સાધકો સૂતેલા સિંહને જગાડવાનો સાહસ કરતા ધ્રુજી ઉઠે છે. કુંડલિનીને જગાડવામાં એને પીડિત કરવી પડે છે, છેડવી પડે છે. જેવી રીતે પરમાણુનો સ્ફોટ કરવાને માટે એને વચ્ચેથી તોડવો પડે છે, તેવી જ રીતે સુપ્ત કુંડલિનીને ગતિશીલ બનાવવાને માટે એના પર આઘાત કરવો પડે છે. એને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની પીડન કહેવામાં આવે છે. એનાથી પીડિત થઈને ક્ષુબ્ધ કુંડલિની ફૂંફાડામાંથી જાગી જાય છે અને એનું સૌથી પહેલું આક્રમણ મનને લાગેલા જન્મ જન્માંતરના સંસ્કારો પર થાય છે. એ સંસ્કારને ચાવી જાય છે અને એની સ્થૂળતા માયા પરાયણતાનો નાશ કરીને બ્રહ્મ ભાવમાં પરિણત કરી દે છે. આ કુંડલિનીને જગાડવાનું અને એ જગ્યા પછી આક્રમણ થવાની ક્રિયાનું પુરાણોમાં બહુ જ અલંકારિક અને હૃદયગ્રાહી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. મહિષાસુર અને દુર્ગાનું યુદ્ધ આ આધ્યાત્મિક રહસ્યનું પ્રતીક છે. પોતાની મુક્તિની કામના રાખતો દેવીને સાથે મરવાની કામનાથી ઉત્સાહિત બનેલો મહિષાસુર મહી પૃથ્વી આદિ પંચભૂતોનું બનેલું મન ચંડી સાથે કુંડલિની સાથે લડવા જાય છે. એ ચૂપચાપ બેઠી ત્યારે એના પર આક્રમણ કરે છે. દેવી ગુસ્સે થઈને એની સાથે યુદ્ધ કરે છે, એના પર આક્રમણ કરે છે. એને એના વાહન મહિષને સંસ્કારો સમૂહને ચાવી નાખે છે. મનના ભૌતિક આચરણનો મહિષાસુરનો શરીરને દસે બાજુએથી દસે દિશાઓથી બધી બાજુથી વિદર્ણ કરી નાખે છે અને છેવટે મહિષાસુર સાધારણ જીવ ચંડીની જ્યોતિમાં મળી જાય છે. મહાશક્તિનો અંશ બનીને જીવન લાભને પ્રાપ્ત કરે છે. ભક્તિમય સાધનાનું આ રૌદ્ર રૂપ અત્યંત વિચિત્ર છે. એને સાધના સમર કહેવામાં આવે છે, જ્યાં અનેક ભક્તો પ્રેમ અને ભક્તિ દ્વારા બ્રહ્માને પ્રાપ્ત કરે છે. ત્યાં એવા પણ અનેક ભક્તો છે જે સાધના અને સમરમાં બ્રહ્મા સાથે લડીને એને પ્રાપ્ત કરે છે. ભગવાન તો નિષ્ઠાના ભૂખ્યા છે, તે સાચા પ્રેમીને પણ મળે છે અને સાચા શત્રુને પણ મળે છે. ભક્તિ યોગી પણ એને પામી શકે છે અને સાધન સમરમાં પોતાનું બળ બતાવનાર હઠયોગી તંત્ર માર્ગી પણ એને પામી શકે છે. કુંડલિની જાગરણ એવું જ હઠ તંત્ર છે જેને આધારે આત્મા પુચ્છમાંથી મહાન અને અણુમાંથી વિભુ બનીને સર્વ ઈશ્વરીય શક્તિઓથી સંપન્ન થઈ જાય છે. ષષ્ઠ ચક્રોની સાધના કરતી વખતે સાધક પ્રતિબિંબ બ્રહ્મનાળીમાં પ્રવેશ કરીને ચક્રોનું ધ્યાન કરે છે. એ ધ્યાન 5 મિનિટથી આરંભ કરીને 30 મિનિટ સુધી લંબાવી શકાય. એકી સાથે એથી વધારે ધ્યાન કરવું હાનિકારક છે, કેમકે વધારે ધ્યાનથી વધારે ગરમીને સહન કરવાનું કઠણ બને છે. ધ્યાન સમાપ્તિ કરતી વખતે એ માર્ગ પર પાછું વારીને મનને ત્રિકુટીમાં લાવવામાં આવે છે અને પછી ધ્યાનને પૂરું કરવામાં આવે છે. સાધનાના કારમાં બ્રહ્મચર્ય પાળવું, એકવાર જમવું, સાત્વિક પદાર્થો ખાવા, એકાંત સેવન કરવું, સ્વસ્થ વાતાવરણમાં રહેવું અને દિનચર્યા સારી રાખવી અનિવાર્ય છે એ સમજી લેવાનું છે, કેમ કે સાધનની પ્રારંભિક શરતો ગણાય છે. ષષ્ઠ ચક્રોના વેદનની અને કુંડલિનીના જાગરણથી બ્રહ્માંડમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિનું દર્શન થાય છે, અનેક ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ દેવી પ્રસાદ બીજાઓને પણ વહેંચો. પુણ્ય કર્મોથી સાથે પ્રસાદ વહેંચવો એ એક આવશ્યક ધર્મકૃત્ય મનાયો છે. સત્યનારાયણની કથામાં છેલ્લે પંચામૃત અને શીરો વહેંચવામાં આવે છે. યજ્ઞમાં આવેલા માણસોને પણ શીરો યા બીજી મીઠાઈ વહેંચવામાં આવે છે. ગીતમંગલ પૂજા કીર્તન કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે. દેવતા પીર મુરીદને પ્રસન્ન કરવા પતાસા રેવડી વગેરે વહેંચવામાં આવે છે. મંદિરોમાં જ્યાં ભીડ થાય છે ત્યાં અધિક પૈસા ખર્ચવાનું પરવડતું ન હોય ત્યાં જલમાં તુલસી પત્ર નાખીને ચરણામૃતને જ પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. તાત્પર્ય એ છે કે શુભ કાર્યની પાછળ કંઈ ને કંઈ પ્રસાદ વહેંચવો આવશ્યક છે. એનું કારણ એ છે કે શુભ કાર્યની સાથે જે શુભ વાતાવરણ પેદા થાય છે એને ખાદ્ય પદાર્થોની સાથે સંબંધ કરીને ઉપસ્થિત વ્યક્તિઓને અપાય છે ત્યારે તેઓ પણ શુભ તત્વોને થોડા ઘણા આત્મસાત કરે છે. બીજી વાત એ છે કે મધુર પ્રસાદને સમયે પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે. આ બંને તત્વોની અભિવૃત્તિથી પ્રસાદ ગ્રહણ કરનાર અધ્યાત્મ તરફ આકર્ષિત થાય છે અને એ આકર્ષણ એને માટે કલ્યાણકારક સિદ્ધ થાય છે. પ્રસાદની સાથે દિવ્ય તત્વોમાં શ્રદ્ધાની ધારણા થાય છે. આ પરંપરા એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ચાલતી રહે અને ધર્મ વૃદ્ધિનું આ ચક્ર બરાબર વધતું રહે એ લાભને ધ્યાનમાં રાખીને અધ્યાત્મ વિદ્યાના આચાર્યોએ એવો આદેશ કર્યો છે કે પ્રત્યેક શુભ કાર્યને અંતે પ્રસાદ વહેંચવો. વિવાહ આદિ સંસ્કારો પછી ઉત્સાહ કથાવ્રત ઉપવાસ આદિ પછી બ્રહ્મભોજન તથા પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એવો આદેશ મળે છે કે છેલ્લે પ્રસાદ ન વહેંચવાથી યજ્ઞ નિષ્ફળ થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે પ્રસાદના મહત્વ પ્રત્યે લોકોને સાવધાન રહેવાનું છે. ગાયત્રી સાધના પણ એક યજ્ઞ છે, એ અસાધારણ યજ્ઞ છે. અગ્નિમાં સામગ્રીની આહુતિ આપવી એ સ્થૂળ કર્મકાંડ છે, પણ આત્મામાં પરમાત્માની સ્થાપના એ સૂક્ષ્મ યજ્ઞ છે, જેની મહત્તા સ્થૂળ અગ્નિહોત્ર કરતાં અનેક ગણી વધારે છે. આવા મહાન ધર્મકૃત્યની સાથોસાથ પ્રસાદનું વિતરણ પણ એવું હોવું જોઈએ જે એની મહત્તાને અનુરૂપ હોય. રેવડી પતાસા લાડવો વહેંચવાથી એ કાર્ય પૂરું થઈ શકતું નથી. ગાયત્રીનો પ્રસાદ તો એવો હોવો જોઈએ જેથી તે ગ્રહણ કરનારને સ્વર્ગીય સ્વાદ મળે અને ખાઈને તેનો આત્મા તૃપ્ત થાય. ગાયત્રી બ્રાહ્મી શક્તિ છે, એનો પ્રસાદ પણ બ્રાહ્મી પ્રસાદ હોવો જોઈએ, ત્યારે જ યોગ્ય ગૌરવનું કાર્ય ગણાય. એ પ્રકારનો પ્રસાદ છે બ્રહ્મદાન. બ્રાહ્મી સ્થિતિ તરફ ચાલવાનું આકર્ષણ અને પ્રોત્સાહન જે વ્યક્તિને બ્રહ્મ પ્રસાદ આપવો હોય તેને આત્મકલ્યાણની દિશામાં આકર્ષિત કરવી અને એ તરફ ચાલવાને માટે એને પ્રોત્સાહન આપવું એ જ બ્રહ્મ પ્રસાદ છે. એ તો સ્પષ્ટ જ છે કે ભૌતિક અને આત્મિક આનંદના સમસ્ત સ્તોત્રો માનવ પ્રાણીના અંતઃકરણમાં છુપાયેલા છે. જગતમાં સંપત્તિઓ આપણી બહાર નથી, બહાર તો પથ્થરો ધાતુઓના ટુકડા અને નિર્જીવ પદાર્થો ભરેલા પડ્યા છે. સંપત્તિઓનો બધો ખજાનો તો આપણા આત્મામાં રહેલો છે, જેના દર્શન માત્રથી મનુષ્યને તૃપ્તિ મળી જાય છે અને તેના અનેક ઉપભોગો કર્યા પછી આનંદનો પાર રહેતો નથી. એ આનંદ ભંડોરો ઉગાડવાની કૂંચી આધ્યાત્મિક સાધનાઓમાં છે અને સમસ્તતામાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે, એની શ્રેષ્ઠતા અતુલનીય છે, અસાધારણ છે, એની સિદ્ધિઓ અને ચમત્કારોનો કોઈ પાર નથી. એવી શ્રેષ્ઠ સાધનાના માર્ગે જો કોઈને આકર્ષિત કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે અને જોડવામાં આવે તો એનાથી વધે એવો કોઈ ઉપકાર થઈ શકે એમ નથી. જેમ જેમ એનામાં સાત્વિક તત્વોની વૃદ્ધિ થશે તેમ તેમ એના વિચારો અને કાર્યો પુણ્યમય થતા જશે અને પ્રભાવ બીજા પર પડવાથી તેઓ પણ સન્માર્ગનું અવલંબન કરશે. એ શૃંખલા જેમ જેમ લાંબી થશે તેમ તેમ જગતમાં સુખ શાંતિની અને પુણ્યની માત્રા વધશે અને ધર્મમાં પુણ્ય ફળમાં જેણે કોઈને આત્મમાર્ગે પ્રોત્સાહિત કર્યો હશે એ વ્યક્તિનો ભાગ પણ હશે. જેમ કોઈ રાજાને એકવાર રાજી કરવાથી જાગીર મળી જાય છે અને જાગીરની આવક કદાચ મળ્યા કરે છે, તેમ એક વ્યક્તિને આત્મકલ્યાણના માર્ગે ચઢાવી દેવાથી એ ચઢાવનારને એના પુણ્ય ફળનો એક ભાગ સદાય મળતો રહે છે. આ પ્રકારે તે ચોક્કસ અક્ષય પુણ્યનો ભાગીદાર બની જાય છે. જે વ્યક્તિ ગાયત્રીની સાધના કરે તેણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હું ભગવતીને પ્રસન્ન કરવા માટે એનો મહાપ્રસાદ બ્રહ્મપ્રસાદ અવશ્ય વહેંચીશ. એ વિતરણ આ પ્રકારે થવું જોઈએ. પોતાના પરિચિતોમાં અને અપરિચિતોમાં એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ કે જેમાં શુભ સંસ્કારોનું બીજ મોજૂદ હોય અને એને ધીરે ધીરે ગાયત્રીનું મહાત્મય રહસ્ય અને લાભ સમજાવતા જવું. જે લોકો આધ્યાત્મિક ઉન્નતિના મહત્ત્વને નથી સમજતા તેમની આગળ ગાયત્રી દ્વારા પ્રાપ્ત થનારા ભૌતિક લાભોનું વિસ્તૃત વર્ણન કરવું જોઈએ. ગાયત્રી તપોભૂમિ મથુરા દ્વારા પ્રકાશિત ગાયત્રી અંગેનું સાહિત્ય તેમને વંચાવવું જોઈએ. આ રીતે તેમની રુચિ અને દિશા તરફ વાળવી જોઈએ. આથી કરીને તેઓ ગાયત્રી માતાનો આશ્રય ગ્રહણ કરશે. શરૂઆતમાં ભલે તેઓ સકામ ભાવનાથી આ તરફ વળે પણ અંતે તેમની રુચિ નિષ્કામ ભાવનાવાળી થવાની જ. પછી તો તેઓ જાતે જ આ દ્વારા પ્રાપ્ત થનાર મહાન લાભથી મુગ્ધ બનીને તેને છોડવાનું નામ જ નહીં લે. એકવાર ગાડી પાટા પર ચડી એટલે એ પોતાના માર્ગ પર વ્યવસ્થિત રીતે ચાલતી જ રહેશે. આ બ્રહ્મપ્રસાદ અન્ય સામાન્ય પદાર્થો કરતાં વિશેષ મહત્વનો છે. આવો આ પ્રયત્નથી જ વહેંચી શકાય એવા બ્રહ્મપ્રસાદને બધે વહેંચીને વેદ માતાની કૃપા પ્રાપ્ત કરો. આ અક્ષય પુણ્યના ભાગીદાર બનો. ગાયત્રી સાથે યજ્ઞનો સંબંધ. યજ્ઞ ભારતીય સંસ્કૃતિનું આદિ પ્રતીક છે. આપણા ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી બીજા કશાને આપવામાં આવી નથી. આપણું કોઈ પણ શુભ અશુભ ધર્મકૃત્ય યજ્ઞ વિના પૂર્ણ થતું નથી. જન્મથી અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કારો હોય છે, એમાં અગ્નિહોત્ર આવશ્યક છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના રક્ષણ માટે સૂતક નિવૃત્ત સુધી ઘરમાં અખંડ અગ્નિ રાખવામાં આવે છે. નામકરણ યજ્ઞોપવિત વિવાહ આદિ સંસ્કારોમાં પણ હવન અવશ્ય થાય છે. અંતમાં જ્યારે શરીર છૂટે છે ત્યારે એને અગ્નિને સોંપવામાં આવે છે. મનુષ્ય મરણ પામ્યા પછી ચિત્તામાં ભરીને તેના શબને ભસ્મ કરી નાખે છે, પરંતુ શાસ્ત્રમાં જોવામાં આવે તો એ પણ એક યજ્ઞ જ છે. એમાં વેદ મંત્રોથી વિધિપૂર્વક આહુતિઓ આપવામાં આવે છે અને શરીરને યજ્ઞ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. પ્રત્યેક કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, પર્વ, તહેવાર, ઉત્સવ અને ઉત્થાપનમાં હવનને આવશ્યક માનવામાં આવે છે. હાલમાં લોકો એનું મહત્ત્વ અને વિધાન ભૂલી ગયા છે અને કેવળ ચિહ્ન પૂજા કરીને કામ ચલાવે છે. ઘરોમાં સ્ત્રીઓ કોઈને કોઈ રૂપમાં ચિહ્ન પૂજા તો કરે જ છે, તેવો તહેવારમાં યા પર્વોમાં અગ્નિને જમાડવાની ક્રિયા કોઈને કોઈ રૂપમાં કરે, થોડા અંગાર લઈને ઘી નાખીને પ્રજ્વલિત કરીને તેને નાના નાના ગ્રાસ ચડાવવા અને જર એ અગ્નિને ફરતે ફેરવવું, અગ્નિની પરિક્રમા કરવી, એ વાત આપણને કેટલાક સંસ્કારી ઘરમાં જોવા મળે છે. પિતૃઓનું શ્રાદ્ધ જે દિવસે હોય તે દિવસે બ્રાહ્મણ ભોજન પહેલાં અગ્નિને ભોજન કરાવવામાં આવે છે. કારણ એવી સ્થિર માન્યતા છે કે અગ્નિના મુખમાં આપેલી આહુતિ દેવતાઓ અને પિતૃઓને પહોંચે છે. વિશેષ પ્રસંગોએ તો હવન અવશ્ય કરવો જ પડે છે. ચૂલો ઘંટી સાવરણી આદિથી થનારી નિત્યની હિંસા અને પાતકોના નિવારણ અર્થે નિત્ય પંચયજ્ઞ કરવાનું વિધાન છે. એ પાંચેમાં બલિ વૈશ્વ પણ છે. બલિ વૈશ્વ અગ્નિમાં આહુતિ આપીને થાય છે. આ પ્રકારે શાસ્ત્રોની આજ્ઞા અનુસાર તો નિત્ય હવન કરવાનું આપણે માટે આવશ્યક છે. તહેવારોના દિવસે અગ્નિહોત્ર કરવું આવશ્યક છે. હોળી તો યજ્ઞનો જ તહેવાર છે. આજકાલ લોકો લાકડા બારીને હોળી ઉજવે છે. શાસ્ત્રો કહે છે કે એ યજ્ઞ લોકોની યજ્ઞની આવશ્યકતા અને વિધિને ભૂલી ગયા, પરંતુ માત્ર લાકડા બારીને એ પ્રાચીન પરંપરાને ગમે તેમ સાચવી રહ્યા છે. એ જ રીતે શ્રાવણી દશેરા તેમજ દિવાળીના તહેવારોમાં કોઈને કોઈ પ્રકારે હવન થાય છે. નવરાત્રિમાં સ્ત્રીઓ દેવોની પૂજા કરે છે ત્યારે અગ્નિમુખમાં દેવીને નિમિત્તે ઘી લવિંગ જાયફળ આદિ ચીજો અવશ્ય ચઢાવે છે. સત્યનારાયણની વ્રતકથા, રામાયણ પારાયણ, ગીતાપાઠ, ભાગવત સપ્તાહ આદિ ગમે તે શુભ આયોજન હોય એમાં હવન અવશ્ય હોવાનો જ. મંત્ર સાધનાઓમાં પણ હવન અનિવાર્ય છે. જેટલા પણ પાઠ પુરસ્ચરણ જપ સાધન કરવામાં આવે છે તે ચાહે વેદોક્ત હોય ચાહે તાંત્રિક હોય એમાં કોઈને કોઈ રૂપમાં હવન કરવો જરૂરી હોય છે. ગાયત્રીની ઉપાસનામાં પણ હવન આવશ્યક છે. અનુષ્ઠાન યા પુરસ્ચરણમાં જપનો દસમો ભાગ હવન કરવાનું વિધાન છે. પરિસ્થિતિવશ દસમા ભાગની આહુતિઓ ન આપી શકાય તો સોમા ભાગની શતાંશ આપવી. ગાયત્રીને માતા અને યજ્ઞને પિતા માનવામાં આવ્યા છે. એ બંનેના સંયોગથી મનુષ્યનો આધ્યાત્મિક જન્મ થાય છે, તેને દ્વિજત્વ કહે છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજનો અર્થ છે બે જન્મવાળો. જેમ આપણા શરીરને જન્મ આપનાર માતા પિતાની સેવા પૂજા કરવી તે મનુષ્યનું નિત્યક્રમ છે, તેમ ગાયત્રી માતા અને યજ્ઞ પિતાની પૂજા એ પણ પ્રત્યેક દ્વિજનું આવશ્યક ધર્મ કર્તવ્ય છે. ધર્મગ્રંથોમાં ડગલે ને પગલે યજ્ઞના મહિમાનું ગાન છે. વેદમાં યજ્ઞનો વિષય મુખ્ય છે, કેમ કે યજ્ઞ એક એવું વિજ્ઞાનમય વિધાન છે જેથી મનુષ્યના આધ્યાત્મિક અને ભૌતિક રીતે કલ્યાણ અને ઉત્કર્ષ થાય છે. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. કહેવામાં આવ્યું છે કે યો યજ્ઞમ યજ્ઞમ પરોરી ચિત્તે યજ્ઞ સંનિતઃ તમ યજ્ઞ પુરુષમ વિષ્ણુ નમામિ પ્રભુમીશ્વરમ. જે યજ્ઞ દ્વારા પૂજાય છે, યજ્ઞમય છે, યજ્ઞરૂપ છે, એ યજ્ઞરૂપ વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. યજ્ઞ મનુષ્યની અનેક કામનાઓ પૂર્ણ કરે છે તથા સ્વર્ગ અને મુક્તિ પ્રદાન કરે છે. યજ્ઞ નહીં કરનારની શાસ્ત્રોમાં ઘણી નિંદા કરવામાં આવી છે. કતસ્વ વિમુચ્યતિ સત્વા વિશુનિત્વ કસ્મિત્વ વિમુચ્યંતિ તસ્મૈત્વ વિમુચ્યંતિ પોષાય રક્ષતા ભાગો અસી. સુખ શાંતિને ચાહનાર કોઈ વ્યક્તિ યજ્ઞનો પરિત્યાગ નથી કરતી. જે યજ્ઞને છોડે છે તેને યજ્ઞરૂપ પરમાત્મા પણ છોડી દે છે. સર્વની ઉન્નતિ માટે યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. જે નથી આપતા તે રાક્ષસ બની જાય છે. યજેને પાપે બહુભી વિમુક્ત કહ પ્રાપ્નોતિ લોકાન પરમશ્ય વિષ્ણુ હરસ્તિ. યજ્ઞ દ્વારા અનેક પાપોમાંથી મુક્તિ મળે છે તથા પરમાત્માના લોકની પણ પ્રાપ્તિ થાય છે. પુત્રાર્થી લભતે પુત્રાન ધનાર્થી લભતે ધનમ. ભાર્યાર્થી શોભાનામ ભાર્યા કુમારી ચ શુભમ પતિમ. ભ્રષ્ટ રાજસ્ય તથા રાજ્ય શ્રીકામઃ શ્રિયમ માપનુયાત યમ પ્રાર્થ્યતે કામમ સર્વે ભવતિ પુષ્કલમ. નિષ્કામ કુરુતે યજ્ઞઃ સ પરમ બ્રહ્મા ગચ્છતિ મત્સ્ય પુરાણ. યજ્ઞથી પુત્રાર્થીને પુત્રલાભ, ધનાર્થીને ધનલાભ, વિવાહાર્થીને સુંદર ભાર્યા, કુમારીને સુંદર પતિ, સ્ત્રીની કામનાવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને નિષ્કામ ભાવથી યજ્ઞાનુષ્ઠાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ન તસ્ય ગ્રહપીડા શ્યાનનમ ચ બંધુ ધનક્ષય. ગ્રહ યજ્ઞ વ્રત ગેહે લિખિતમ યત્ર તિષ્ઠતિ. ન સત્ર પીડા પાપાનામ ન ચ બંધનમ. અશેષ યજ્ઞ ફલદ મમેશા દૌધ નાશનમ કૌટી હોમ પદ્ધતિ. યજ્ઞ કરનારને ગ્રહપીડ, બંધુનાશ, ધનક્ષય, પાપ, રોગ, બંધન આદિની પીડા સહન કરવી પડતી નથી. યજ્ઞનું ફળ અનંત છે. દેવા સંતોષિતા યજ્ઞે લોકાન સંવર્ધન્યતુત ઉભ્યો લોક્યો ભૂતિયજ્ઞ પ્રદશ્યતે તસ્માદ નાદિવ યાતિ પૂર્વજૈ સહ મોદતે. નાસ્તિ યજ્ઞ મદાનનમ નાસ્તિ યજ્ઞ સમો વિધિ. સર્વધર્મ સમુદેશો દેહી યજ્ઞે સમાહિતઃ. મહાભારત. યજ્ઞોથી સંતુષ્ટ થઈને દેવતા જગતનું કલ્યાણ કરે છે. યજ્ઞથી લોક પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી સુવર્ણની પ્રાપ્તિ થાય છે. તે યજ્ઞથી જ મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને પૂર્વજોની સાથે આનંદ કરે છે. યજ્ઞના સમાન કોઈ દાન નથી. યજ્ઞના સમાન કોઈ વિધિ વિધાન નથી. યજ્ઞમાં જ બધા ધર્મોમાં ઉદ્દેશ સમાયો છે. અશુરાશ્વ શુરાશ્ચૈવ પુણ્ય હેતુ અખક્રિયામ પ્રયતંતે મહાત્માનસ તસ્માદ યજ્ઞ પરાયા. યજ્ઞે રેવ મહાત્માનો બબુ બુધિ બુરોધિકા સુરાહા. મહાભારત. અસુર અને સુર સૌ પુણ્યના મૂળ હેતુ યજ્ઞને માટે પ્રયત્ન કરે છે. સત્પુરુષોએ સદા યજ્ઞપરાયણ થવું જોઈએ. યજ્ઞથી જ ઘણા સત્પુરુષો દેવ બન્યા છે. યદી ક્ષિતાર્યુવેદી વા પરેતો મૃત્યોરિક્તમ નીતિ એવમ તમાહારામી નિશ્ચિતે रूपस्थ तस्यार्थमेनं सत शारदायः अर्थर्व। जे रोगी पोतानी जीवनशक्तिने पण खोई चूक्यो होय, निराशाजनक स्थितिए पहोंची गयो होय, तो पण एने मृत्युनी चुंगालमांथी बचावी लेवामां आवे छे अने 100 वर्ष जीवतो रहेवाने माटे ફરીથી બનાવી દે છે। યજ્ઞેરાપ્યયિતા દેવા વૃષ્ટયુત્સર્ગેણ વૈ પ્રજા આપ્યાયન્તે તુ ધર્મજ્ઞા કલ્યાણ હેતવઃ। યજ્ઞથી દેવતાઓનું બાર મળે છે, યજ્ઞથી વૃષ્ટિ થાય છે, યજ્ઞથી અન્ન અને પ્રજાપાલન થાય છે। હે ધર્મજ્ઞ, યજ્ઞ જ કલ્યાણનો હેતુ છે। પ્રયુક્તિયા યથા કેષ્ટુવા રાજ્યક્ષમા પુરોજિતઃ તામ વેદ વિહિતામિષ્ટ મારોગ્યાર્થી પ્રયોજયેત। ચરક સંહિતા। ક્ષય જેવા રોગોનો પ્રાચીન કાળમાં યજ્ઞના પ્રયોગથી નાશ કરવામાં આવતો હતો। રોગમુક્તિની ઈચ્છા રાખનારાઓએ આ વેદવિહિત યજ્ઞનો આશ્રય લેવો। અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વાધ્યાહમ ઔષધમ મંત્રહમ હમેવાજ્યમ અહંકારહમ હુતમ। હું જ કરતું છું, હું જ યજ્ઞ છું, હું જ સ્વધા છું, હું જ ઔષધિ છું, હું જ મંત્ર છું, આ જીવન હવન પણ હું જ છું। નાયમ લોકો અસત્ય યજ્ઞસ્ય કુતો અન્ય પુરુષોત્તમ। ગીતાનો 4th અધ્યાયમાં 31મો શ્લોક। હે અર્જુન, યજ્ઞ રહિત મનુષ્યને આ લોકમાં પણ સુખ મળતું નથી, તો પરલોકમાં સુખ હોય જ ક્યાંથી? નાસ્ય યજ્ઞસ્ય લોકો વૈ ના યજ્ઞો વિદતે શુભમ, અયજ્ઞો ન ચ પુતાત્મા નશ્યંતી છિન્નપર્ણવતઃ। યજ્ઞ ન કરનારો મનુષ્ય લૌકિક અને પારલૌકિક સુખોથી વંચિત થઈ જાય છે। યજ્ઞ ન કરનારો આત્મા પવિત્ર હોતો નથી અને કારથી છૂટા પડેલા પાંદડાની જેમ તે નષ્ટ થઈ જાય છે। સયજ્ઞાઃ પ્રજ્ઞા સૃષ્ટવા પુરોધાચ પ્રજાપતિ અનેન પ્રસ્વિષ્ય ધ્વમેશ વો સ્વસ્ત કામધુક દેવાન ભાવયતાને તે દેવા ભાવ્યંતુ વહ પરસ્પરમ ભાવ્યંતઃ શ્રેય પરમ વાસ્યસ્થ। ઇષ્ટાન ભોગાની વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા। બ્રહ્માજીએ મનુષ્યની સાથે જ યજ્ઞને પેદા કર્યો અને એને કહ્યું કે આ યજ્ઞ દ્વારા તમારી ઉન્નતિ થશે, આ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ આવશ્યકતાઓને પૂર્ણ કરશે, તમે યજ્ઞ દ્વારા દેવતાઓની પુષ્ટિ કરો, તે દેવતાઓ તમારી ઉન્નતિ કરશે, આમ બંને પોતાના કર્તવ્યોનું પાલન કરીને કલ્યાણને પ્રાપ્ત કરશો। યજ્ઞથી પુષ્ટિ કરાયેલા દેવો અનાયાસે તમને સુખ શાંતિની વસ્તુઓ આપશે। અસંખ્ય શાસ્ત્ર વચનોમાંથી કેટલાક પ્રમાણો ઉપર આપવામાં આવ્યા છે, તે ઉપરથી યજ્ઞનું મહત્વ સહેજે ધ્યાનમાં આવી જાય છે। પૂર્વકાળમાં પણ આધ્યાત્મિક અને ભૌતિક ઉદ્દેશોને માટે મોટા મોટા યજ્ઞો કરવામાં આવતા હતા, દેવો પણ યજ્ઞ કરતા હતા, અસુરો પણ યજ્ઞ કરતા હતા અને ઋષિઓ પણ યજ્ઞ કરતા હતા, રાજા લોકો અશ્વમેઘ આદિ વિશાળ યજ્ઞનું આયોજન કરતા હતા અને સાધારણ લોકો પણ સમયે સમયે યજ્ઞ કર્યા કરતા, અમુક લોકો હંમેશા યજ્ઞનો વિધ્વંસ કરતા હતા કે જેથી યજ્ઞથી એમના શત્રુઓનો ઉત્કર્ષ અને લાભ થઈ ન શકે। એ જ પ્રમાણે અસુરોના યજ્ઞનો પણ ધ્વંસ કરતો હતો। રામાયણમાં રાક્ષસોના એવા યજ્ઞનું વર્ણન છે જેનો હનુમાનજીએ નાશ કર્યો હતો, જો સફર થાય તો રાક્ષસો અજય થઈ ગયા હોત. રાજા દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યાથી 4 પુત્ર પામ્યા હતા. રાજા નૃગ યજ્ઞ દ્વારા સ્વર્ગે જઈને ઇન્દ્રાસનના અધિકારી થતા હતા. રાજા અશ્વપતિએ યજ્ઞ દ્વારા સંતાન પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત કર્યો હતો. ઇન્દ્રએ પોતે પણ યજ્ઞથી જ સ્વર્ગ પામ્યો હતો. ભગવાન રામે પોતાને ત્યાં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. શ્રીકૃષ્ણની પ્રેરણાથી પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો. આંગતુકોના સ્વાગતનું કામ શ્રીકૃષ્ણએ પોતે કર્યું હતું. પાપોના પ્રાયશ્ચિત તરીકે અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિને માટે, કોઈ અભાવી પૂર્તિને માટે, કોઈ સહયોગ યા સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, રોગ નિવારણ માટે, દેવતાઓને પ્રસન્ન કરવાના હેતુથી, ધન ધાન્યથી અધિક ઉપજને માટે, અમૃતમયી વર્ષાને નિમિત્ત વાયુમંડળમાંથી અસ્વાસ્થ્યકર તત્વનું ઉન્મૂલન કરવાને માટે હવન યજ્ઞ કરવામાં આવતા હતા અને તેના પરિણામો પણ તેને અનુરૂપ જ આવતા હતા. યજ્ઞ એક મહત્વપૂર્ણ વિજ્ઞાન છે જે વૃક્ષોની સમજીઓ કામમાં લેવામાં આવે છે. તેમાં વિશેષ પ્રકારના ગુણો હોય છે. કયા પ્રયોગમાં કઈ વસ્તુઓ હોમવી જોઈએ તેનું પણ વિજ્ઞાન છે. એ વસ્તુઓ ભેગી થવાથી એક વિશેષ ગુણવાળું મિશ્રણ તૈયાર થાય છે, જે ભરવાથી વાયુમંડળમાં એક વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદમાં મંત્રોના ઉચ્ચારણની શક્તિથી એ પ્રભાવમાં ઉમેરો થાય છે. પરિણામે જે વ્યક્તિ યજ્ઞમાં જોડાય છે એના પર તથા આજુબાજુના વાયુમંડળ પર એનો ભારે પ્રભાવ પડે છે. સૂક્ષ્મ પ્રકૃતિના અંતરાલમાં જે નાના પ્રકારની શક્તિઓ કામ કરે છે તેમને દેવતાઓને અનુકૂળ બનાવી એમને ઉપયોગી વાતોમાં પ્રયોજવા, એમની સાથે સંબંધ સ્થાપવો, એનું જ નામ દેવતાઓને પ્રસન્ન કરવા કહેવાય. એ કાર્ય યજ્ઞથી સહેલાઈથી સદાય છે. જગતમાં કદી કોઈ વસ્તુનો નાશ થતો નથી, કેવળ રૂપાંતર થતું રહે છે. જે વસ્તુ હવનમાં હોમવામાં આવે છે તે તથા વેદમંત્રોની શક્તિથી જે સદભાવનાઓ યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે તે બંને મળીને આકાશમાં છવાઈ જાય છે. એનું પરિણામ આખા જગતને માટે કલ્યાણકારક નીવડે છે. આ પ્રકારે આ જગતની સેવાનું, વિશ્વમાં સુખ શાંતિ ઉત્પન્ન કરવાનું યજ્ઞ એક ઉત્તમ માધ્યમ અને પુણ્યમય પરમાર્થ છે. યજ્ઞથી સાધકની આત્મશુદ્ધિ થાય છે, એના પાપ નાશ પામે છે, તેમજ શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય છે. સાચા હૃદયથી યજ્ઞ કરનારના લોક અને પરલોક સુધરે છે. જો એનું પુણ્ય પ્રાપ્ત થાય તો એને સ્વર્ગ કે મુક્તિ મળી જાય છે અને કદાચ બીજો જન્મ લેવો પડે તો સુખી શ્રીમંત સાધન સંપન્ન અને ઊંચા પરિવારમાં તેનો જન્મ થાય છે. ત્યારબાદ ભવિષ્યને માટે સુવિધાથી કર્મ કરીને તે પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. યજ્ઞનો અર્થ દાન, એકતા, ઉપાસના છે. આ ભાવનાઓ અને મનોવૃત્તિઓને વધારવા માટે યજ્ઞનું આયોજન સ્થૂળ અને સૂક્ષ્મ બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. યજ્ઞનું વેદોક્ત આયોજન, શક્તિશાળી મંત્રોનું વિધિસર ઉચ્ચારણ, વિધિપૂર્વક બનાવેલો કુંડ, શાસ્ત્રોક્ત સમજીઓ તથા સામગ્રી જ્યારે ઠીક પ્રમાણમાં વિધાનપૂર્વક હોમવામાં આવે છે ત્યારે એનો દિવ્ય પ્રભાવ વિસ્તૃત આકાશમંડળમાં ફેલાઈ જાય છે. એ પ્રક્ષાવના પરિણામે પ્રજાના અંતઃકરણમાં પ્રેમ, એકતા, સહયોગ, સદભાવના, ઉદારતા, ईमानदारी, संयम, सदाचार, आस्तिकता आदि सद्भावो अने सद्विचारोनो स्वयमेव आविर्भाव थवा मांडे छे। પરણોતી આચ્છાદિત દિવ્ય આધ્યાત્મિક વાતાવરણના દિવસોમાં જે સંતાન પેદા થાય છે તે પણ સ્વસ્થ, સદ્ગુણી અને ઉત્તમ વિચારો ધરાવનારું થાય છે। પ્રાચીન કાળમાં પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવતા હતા, એટલી જ વાત નથી, પરંતુ જેમને સંતાનો થતા હતા તેઓ પણ સદ્ગુણી અને પ્રતિભાવાન સંતાન પ્રાપ્ત કરવાને માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવતા હતા। ગર્ભાધાન, શ્રીમંત, પુંસવન, જાતકર્મ, નામકરણ આદિ સંસ્કારો બાળકનો જન્મ થયા પછી અજ્ઞાન અવસ્થામાં જ થાય છે। એ દરેકમાં હવન થાય છે, તેથી બાળકના મન પર દિવ્ય પ્રભાવ પડે છે અને મોટો થયા પછી પુરુષની અને મહાપુરુષ થાય છે। પ્રાચીન કાળનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે જમાનામાં આ દેશમાં યજ્ઞની પ્રતિષ્ઠા હતી તે જમાનામાં આ દેશમાં મહાપુરુષો અને નરરત્નોની વિપુલતા હતી। આજે યજ્ઞનો તિરસ્કાર કરીને અનેક દુર્ગુણો, રોગો, કુસંસ્કારો અને ખરાબ આદતોથી ગ્રસિત બાળકોથી આપણા ઘરો ભરાઈ રહ્યા છે। યજ્ઞથી અદ્રશ્ય આકાશમાં જે આધ્યાત્મિક વિદ્યુત તરંગો ફેલાય છે તે લોકોના મનમાંથી દ્વેષ, પાપ, અનીતિ, વાસના, સ્વાર્થ, કુટિલતા આદિ બુરાઈઓને દૂર કરે છે। પરિણામે એનાથી અનેક સમસ્યાઓ હલ થાય છે, અનેક ગૂંચવણો, મુશ્કેલીઓ, દાવપેચના પ્રસંગો, ચિંતાઓ, ભય, આશંકાઓ અને ખરાબ સંભાવનાઓ સમૂરી નષ્ટ થઈ જાય છે। રાજા, ધનિક, સંપન્ન લોકો, ઋષિમુનિઓ મોટા મોટા યજ્ઞો કરાવતા હતા, તેનાથી દૂર દૂરનું વાતાવરણ નિર્મળ થતું હતું અને દેશવ્યાપી, વિશ્વવ્યાપી બુરાઈઓ અને સંકટોનું નિવારણ થઈ જતું હતું। સામાન્ય લોકો પણ નાના યજ્ઞો કરાવતા હતા, જેનાથી એમના ઘરની, કુટુંબની, ગામની નાની નાની સમસ્યાઓનો ઉકેલ થઈ જતો હતો। વ્યાપક સુખ, સમૃદ્ધિ, વર્ષા, આરોગ્ય, સુખ શાંતિને માટે મોટા મોટા યજ્ઞોની આવશ્યકતા પડે છે, પરંતુ નાના નાના હવનો પણ પોતાની મર્યાદા પ્રમાણે લોકોને લાભ આપે છે। હવનમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી હજારો ગણા મૂલ્યની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ અને આપત્તિઓથી નિવૃત્તિ મળે છે। મોટા યજ્ઞો કરવાનું જેમનું સામર્થ્ય છે તેમણે તે કરવા જોઈએ। અગ્નિનું મુખ ઈશ્વરનું મુખ છે, એમાં જે કંઈ ખવડાવવામાં આવે તે સાચા અર્થમાં બ્રહ્મ ભોજન છે। બ્રહ્મ અર્થાત પરમાત્મા યજ્ઞના મુખમાં આહુતિ આપવી એટલે પરમાત્માને ભોજન કરાવવું। ભગવાન આપણે સૌને ખવડાવે છે તો આપણું પણ કર્તવ્ય છે કે પોતાના ઉપર ઉપકાર કરનારની પ્રતિપૂજા કરવામાં કંજુસાઈ ન કરવી। જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તેણે થોડું થોડું ઉઘરાણું કરીને સામૂહિક યજ્ઞની વ્યવસ્થા કરવી। જ્યાં એમ બની શકે એવું ન હોય ત્યાં કોઈ કોઈ વાર નાના નાના હવનો કરવા, અથવા જ્યાં નિયમિત યજ્ઞ થતા હોય ત્યાં પોતાના તરફથી કંઈક આહુતિ આપવાની ગોઠવણ કરવી। કોઈ બીજું યજ્ઞ કરી રહ્યું હોય તો એમાં સમય, સહયોગ અને સહાય આપીને અને સફર બનાવવાનો પ્રયત્ન કરીએ તો તે પણ ભગીરથ થવા જેવું જ ગણાય। નિત્યનો અગ્નિહોત્ર બહુ સરળ છે, એમાં એટલો ખર્ચ થતો નથી કે મધ્યમ વર્ગનો મનુષ્ય તેનો ભાર ન ઉપાડી શકે। જે લોકો નિત્ય હવન કરી શકતા નથી તેમણે સપ્તાહમાં એકવાર રવિવાર અથવા અમાસ અથવા પૂનમે હવન કરવાનો પ્રયત્ન કરવો. આ સાધારણ હવનનું વિધિ વિધાન કઠિન નથી. ગાયત્રી યજ્ઞ વિધાન પુસ્તકમાં એનો સરળ વિધિ આપવામાં આવ્યો છે. એને આધારે પુરોહિત વગર પણ સહેલાઈથી કોઈ પણ માણસ કરાવી શકે છે. જ્યાં કંઈ પણ વિધાનની ખબર ન હોય ત્યાં કેવળ શુદ્ધ ઘીની આહુતિ ગાયત્રી મંત્રને અંતે સ્વાહા શબ્દ બોલીને આપી શકાય છે. કોઈને કોઈ પ્રકારે યજ્ઞ પરંપરા ચાલુ રાખવામાં આવે તો એ ભારતીય સંસ્કૃતિની બહુ જ મોટી સેવા છે. એ નાનું શું કર્મકાંડ પણ આપણા ઘરના વાયુમંડળને શુદ્ધ કરવામાં અને બધા લોકો પર સત્વગુણનો પ્રભાવ પાડવામાં ખૂબ જ સહાયક થાય છે. જેમના ઘરમાં હવન થતા રહે છે ત્યાં પાપકર્મનો પ્રવેશ થતો નથી. પ્રેત, પિશાચ, દુઃખ, દુર્ભાગ્ય, અભાવ, દરિદ્રતા અને કલેશ કલહનું શમન થતું રહે છે. યજ્ઞથી અગ્નિહોત્રના દેવતા પ્રસન્ન થઈને સુખ શાંતિ વૃષ્ટિ કરતા રહે છે. યજ્ઞ કોઈ પણ જાતનો નુકસાનીનો સોદો નથી. સાધારણ રીતે કરાયેલા હવનમાં જે પૈસા ખર્ચાય છે તે એક પ્રકારે દેવતાઓની બેંકમાં જમા થાય છે અને તે સંતોષકારક પૂરતા વ્યાજ સાથે સંકટના સમયે આપણને પાછા માંગે છે. વિધિપૂર્વક શાસ્ત્રીય પદ્ધતિ અને વિશિષ્ટ ઉપચારો અને વિધિ વિધાનથી કરાયેલા હવન તો ઓર મહત્વના છે. એવા યજ્ઞો એક પ્રકારનું દિવ્ય અસ્ત્ર છે. દૈવી સહાય પ્રાપ્ત કરવાનો એ અચૂક ઉપાય છે. પ્રાચીન કાળમાં યજ્ઞોથી ધારેલી વૃષ્ટિ થતી હતી. યજ્ઞ શક્તિથી સુસજ્જિત થઈને યોદ્ધા લોકો અજય બનતા હતા. યજ્ઞ દ્વારા યોગી લોકો પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરીને આત્મ સાક્ષાત્કાર કરતા હતા. યજ્ઞ સમસ્ત રિદ્ધિ સિદ્ધિઓનો પિતા છે. યજ્ઞને દેવોએ કામ દુઃખ કહ્યો છે. તે મનુષ્યના અભાવોને દૂર કરનારો અને વિઘ્નો દૂર કરનારો છે. નાના પાયા પર કરેલો હોમ પણ બહુ જ ઉપયોગી થાય છે. એ દ્વારા ઘરની વાયુશુદ્ધિ, રોગ નિવૃત્તિ અને અનિષ્ટોથી આત્મરક્ષા થાય છે. અને વિધિપૂર્વક થયેલા યજ્ઞો તો અસાધારણ ફળ આપે છે. યજ્ઞ એક વિદ્યા છે. પાંચે તત્વોનું હોમમાં એક વૈજ્ઞાનિક સંમિશ્રણ થાય છે જેથી એક મહાન શક્તિનો આવિર્ભાવ થાય છે. યજ્ઞની એ પ્રચંડ શક્તિને બ્રહ્મ, મૂર્ધા, દ્રી, નાસિકા, સપ્ત, હસ્ત, દ્રિમુખ, સપ્ત, જિહ્વા, ઉત્તરમુખ, કોટી, દ્વાદશ, મૂર્ધાના, દ્રિપંચ, સર્કલાયુતગમ આદિ વિશેષણો આપવામાં આવ્યા છે. આ રહસ્યમય સંકેતમાં એ બતાવવામાં આવ્યું છે કે યજ્ઞાગ્નિની મૂર્ધા ભૌતિક અને આધ્યાત્મિક બંને છે. આ ક્ષેત્રો સફળ બનાવી શકાય છે. સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિ યજ્ઞની નાસિકા છે. એના પર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. સાતે પ્રકારની સંપદાઓ યજ્ઞના હાથમાં છે. વામ માર્ગ અને દક્ષિણ માર્ગ એ બે મુખો છે. સાત લોક જીભ છે. આ બધા લોકોમાં જે કાંઈ પણ વિશેષતાઓ છે તે યજ્ઞ અગ્નિના મુખમાં મોજૂદ છે. ઉત્તર ધ્રુવનું ચુંબકત્વ કેન્દ્ર અગ્નિમુખ છે. યજ્ઞની 52 કલાઓ એવી છે જેમાંથી થોડીક પ્રાપ્ત કરીને રાવણ આટલો શક્તિશાળી થઈ ગયો હતો. જો એ બધી કલાઓ પ્રાપ્ત થઈ જાય તો દુનિયાના બધા પદાર્થો એને હસ્તક થઈ જાય છે. યજ્ઞનો મહિમા અનંત છે. એનું આયોજન પણ ફળદાયક થાય છે. ગાયત્રી ઉપાસકોને તો યજ્ઞ પિતાતુલ્ય પૂજનીય છે. ગાયત્રી ઉપાસકોને માટે યજ્ઞ આવશ્યક છે. એમણે યજ્ઞની પરંપરા ચાલુ રાખવી જોઈએ. પોતાના ઘરનું પોતાની મનોભૂમિનું વાતાવરણ યજ્ઞમય રહે એ માટે યજ્ઞ ભગવાનની પૂજા કરવી એ દરેક ગાયત્રી ઉપાસકોની ફરજ છે. અસ્તુ.